તારીખ 13/6/1993 પૂજ્યભાઈ શ્રી શશીભાઈ દ્વારા ભાવનગરમાં થયેલ તત્વચર્ચા સળંગ નંબર 22.
વાળજમાં રચના કરી છે 26મા વર્ષમાં ભાદરવા મહિનામાં રાળજ આવ્યા છે. લલ્લુજી સ્વામીને સ્વાધ્યાય અર્થે આ બનાવ્યા છે. એમણે ત્યાગ તો કર્યો હતો, ઘરનો ત્યાગ કરીને દીક્ષા લીધી હતી. એને એમ કહે છે કે તમારા દોષ જુઓ, ત્યાગી થયા છે ને, ગ્રસ્તી છે ને નથી, ત્યાગી ને એમ કે છે. જ્ઞાન પ્રાપ્તિ કે ગુણ પ્રાપ્તિ દોષને રાખીને થઈ શકતી નથી. દોષને રાખીને કોઈ જ્ઞાન પ્રાપ્તિ થાય કે ગુણ પ્રાપ્તિ થાય, બે માંથી એ કઈ નથી થતું, કે સુખ પ્રાપ્તિ નથી થતી. કેમ કે દોષ પોતે દુઃખ છે. અને દોષના અભાવનું પહેલું ચરણ કોઈ હોય, પ્રથમ પહેલું પગલું, દોષ જોયા વિના દોષ નીકળે એવું કોઈ દિવસ બને નહીં. જેને દોષ જ પોતાનો ન દેખાય, એને દોષનો અભાવ કરવાનો એની પાસે કોઈ ઉપાય હોય એ વાત બની શકતી નથી. એટલે પોતાના દોષને જ્યારે કોઈ આત્માર્થી જીવ અવલોકન કરે છે, ત્યારે એને પોતાના દોષ કેવા કેવા દેખાય છે એનો જ્ઞાનીની દિશામાં કૃપાળુ દિવસ ચિતાર આપ્યો છે. કેમ કે એ પોતે પણ એક વખત મુમુક્ષુ દશામાંથી પસાર થયેલા છે ને, મુમુક્ષુ દશામાં પોતાને જે અનુભવ થયો છે એ જ્ઞાન દશામાં એની અભિવ્યક્તિ કરવાનું સામર્થ્ય છે, એટલે બહુ સારી રીતે લીધી છે. આત્માર્થી જીવને તો આ દોરા જો અવલોકન કરતા કરતા એનો સ્વાધ્યાય કરે તો એના દોષ ગળી જાય એમાં કોઈ સવાલ નથી. દોષ ગળી જાય છે એવો વિષય છે. બીજાના દોષ જોવાની એટલે શું કે બીજાના દોષ મુખ્ય કરવાને, મુખ્ય કરો તો દ્વેષ થયા વિના. જ્ઞાનનો ચિકિત્સક સ્વભાવ છે. જ્ઞાનમાં આપણે જે ધર્મ લીધા છે ને એમાં એક ચિકિત્સા ધર્મ લીધો છે, પરીક્ષા કરવી, ચિકિત્સા કરવી, એનો સ્વભાવ ધર્મ છે. જેમ જાણવું એ જ એનો સ્વભાવ ધર્મ છે, વેદવું એનો સ્વભાવ ધર્મ છે, એમ ચિકિત્સા કરવી એ પણ એનો સ્વભાવ ધર્મ છે. એટલે જે જેમ હોય તેમ જણાય એ કઈ અવગુણનું કારણ નથી. પણ મુખ્ય કરવા યોગ્ય મુખ્ય ન થાય, કેમ કે જ્ઞાનમાં જ મુખ્ય ગુણનો પાછો એક પ્રકાર ઊભો થાય છે, બીજા કોઈ ગુણમાં મુખ્ય ગુણનો પ્રકાર નથી, જ્ઞાનના જ પરિણામમાં એ વાત છે. તો જાણતી વખતે શું મુખ્ય કરવું, શું ગૌણ કરવું, મુખ્ય કરે તે ઉપાદેય, ગુણ કરે તે હે, એમ છે. અને ન્યાયનો વિષય થોડો અટપટો છે. શું કે બીજાના દોષ જણાયા તને તો તું દોષ ગૌણ કરજે, બીજાના ગુણ જણાય તો તેને મુખ્ય કરજે, તારા દોષ જણાય તો તું એને મુખ્ય કરજે, અને તારા ગુણ જણાય તો એને ગૌણ કરજે. આમ થોડો અટપટો વિષય છે, ન્યાયનો વિષય થોડો અટપટો છે. જેમ કે કોઈ બીજો થોડો પણ ઉપકાર કરે તો એને ઘણો જાણવો એ ન્યાય સંપન્ન છે, અને પોતે બીજા પ્રત્યે ઘણો ઉપકાર કરે તો પણ એને નહિવત જાણવો એ ન્યાય સંપન્ન છે. એ ન્યાયનો વિષય પાત્ર બદલાય, સ્વ અને પર સામું સામું છે, એટલે ન્યાયનું પલ્લું પણ ફરી જાય છે, સામું સામું થઈ જાય. જ્યાં કાટલા હોય ત્યાં માલ, માલ હોય ત્યાં કાટલા, શું એવી રીતે છે. એટલે જ્યાં જે વાત ચાલતી હોય તો અહીંયા પોતાના દોષ જોવાની વાત છે. આ દોરામાં તો પોતાના દોષ જોવાની વાત છે, બીજાના દોષ જોવાની વાત જ નથી આ પ્રકરણમાં તો. શું બીજાના દોષ નો ખ્યાલ આવી જાય તો ગૌણ કરવા, પોતાના દોષ નો ખ્યાલ આવે તો મુખ્ય કરવા. મોટો દોષ તો શ્રદ્ધા જ્ઞાન નો છે, મોટા ને મોટો જાણવો, નાના ને નાનો જાણવો, નાના ને મોટો જાણે, મોટા ને નાનો જાણે તો વિપર્યાસ થાય. એટલે શું કે બીજાનું ચારિત્ર મંદ હોય, ચારિત્ર ગુણનો મંદ હોય, વ્રતાદી પાળતો હોય અને એને મુખ્ય કરે અને એના શ્રદ્ધા જ્ઞાનમાં વિપરીત એને ગૌણ કરે તો તો ભૂલ થાય. શ્રદ્ધા જ્ઞાનની વિપરીતતા હોય તો એને એને મોટાને મોટા દોષને મોટો જાણવો, નાના દોષને નાનો જાણવો. ઠીક વાત છે, સંગ ન કરવો એ વિવેક છે, એ કઈ દ્વેષ નથી. અસત્સંગ ન કરવો કે કુસંગ ન કરવો એ તો ગુણ છે, કઈ દોષ નથી કે દ્વેષ નથી, એ કઈ દ્વેષ નથી કે દોષ નથી, એ તો ગુણ છે ને વિવેક છે. એ તો ન્યાયનો વિષય તો એવો છે, જરા અટપટો છે. ગુણ દોષની જે ભેદરેખા છે એને પણ બરાબર સમજવી જોઈએ. બરાબર સમજવી જોઈએ એટલે શું, એના એનું ધોરણ શું બરાબર સમજવાનું. આ એક વિચાર આવે તો કે તારા પ્રયોજનને મુખ્ય કર, પ્રયોજનની દ્રષ્ટિથી તું વિચાર કરીશ તો ક્યાંય ભૂલ નહીં થાય, તો તને ગુણ દોષની યથાર્થ પરખ આવશે. જો પ્રયોજનની દ્રષ્ટિ નહીં હોય તો ગુણને દોષ અને દોષને ગુણ જાણીને ઉપાસવાનું થાય થઈ જશે. ચોક્કસ પોતાની જ પ્રયોજનની દ્રષ્ટિ બરાબર ન હોય તો બીજાને ક્યાં વાત રહી છે. તો પછી બીજાની પરીક્ષા કરવાનો હજી એને અધિકાર જ આવ્યો નથી. પોતાના પ્રયોજનની દ્રષ્ટિના ઠેકાણા ન હોય અને બીજાના ગુણ દોષ માટે પરીક્ષક થઈ જાય, ગુરુ થઈ જાય, શિક્ષક થઈ જાય તો પણ ભૂલ થશે. પહેલા પોતાનું જોવું. આ દોરા એમ કે છે કે પહેલા તું તારું જો, તારું અવલોકન કર, તારા દોષ તને દેખાય છે અને દેખાય ત્યારે તને આવા આવા ભાવ થાય છે જેવા અમે આમાં વર્ણી ગઈ. લલ્લુજી સ્વામી આ દોહરા ગાતા હતા, અથવા અત્યારે બી કોઈ પાત્ર જેવાના દોહરા ગાય છે, પાત્રતામાં આવે તો આંસુની ધારા વહી જાય એવી વાત છે. અને એવો એને પશ્ચાતાપ થાય ત્યારે એનો દોષ ગયા વિના રહે. એમ છે પછી આવે ભલે ચિકિત્સા તો હજી ક્યાં જલ્દી કરવાની વાત છે. પહેલાં તો એને પોતાનું તો તૈયાર, પોતાની જાતને તો તૈયાર કરે પછી ચિકિત્સાની વાત છે. પહેલાં પોતા પોતાની જાતને તૈયાર કરે. હા ઠીક છે, એ તો ખ્યાલ આવી જશે. જો પોતે આવી રીતે પોતાનું જોતો હશે, પોતાના પ્રયોજન જોતથી પોતાના દોષને જોતો હશે તો એને સંગ કરતી વખતે જ ખ્યાલ આવી જશે કે આ સંગ કરવા જેવું નથી લાગતું. ખ્યાલ આવી જશે, એ ખ્યાલ આવ્યા વગર નહીં રહે. કેમ કે જે સંગ કરવા લાયક નથી એવો જે અસત્સંગ છે કે કુસંગ છે એમાં તો પ્રયોજનની દ્રષ્ટિએ બહુ મોટી સ્થૂળ ભૂલો થતી હોય છે. કોઈ દેવતત્વમાં ભૂલ કરે છે, કોઈ ગુરુતત્વમાં ભૂલ કરે છે, કોઈ સત્પુરુષમાં ભૂલ કરે છે, કોઈ સિદ્ધાંત ગુરુ કે શાસ્ત્રોએ પ્રતિપાદિત કર્યો હોય તો પણ સ્વીકારવા તૈયાર ન થાય એવી ભૂલ. એવી જાડી ભૂલ તો ક્યાંક ને ક્યાંક થવાની જ છે. ગમે એવો બુદ્ધિવાળો હોય તો જાડી ભૂલ કરશે, કેમ કે પ્રયોજનના વિશે એને ખબર નથી, માટે આનાથી જાડી ભૂલ થઈ જાય છે. તરત ખબર પડી જાય, તો ક્યાંય ખબર ન પડે એવો વિષય નથી. બધો વિચાર દુનિયામાં દુનિયાદારીમાં કરે છે કે નહીં. દુકાને માલ વેચવા બેઠો હોય અને ખરાક આવે તો એને ખોટું ન લાગવું જોઈએ, અને એ કહે પ્રમાણે માલ આપી પણ દેવો ન જોઈએ. આપી દેશે એ કહે પ્રમાણે આપી દે છે. અરે ખરાક તો પડતર ભાવથી ઓછો માગે, કોઈ આપી દેતો નથી ને, છતાં એ ઘરકને કઈ કાઢી મૂકતો નથી કે તે કેમ હું મારા પડતર ભાવ થી ઓછું માંગ્યું. એવો થઈ જાય, ચાલતો થઈ જાય એમ કે છે. એને એમ કે જુઓ ભાઈ, અમે ખર્ચો લઈને બેઠા છે, શું અમારે એમાંથી રોટલા કાઢવાના છે, અમારે એમાંથી ખીચડી તો ખીચડીના પૈસા તો ઊભા કરવા પડે, ભલે પછી બધા અમને પૂરી એમાં નફો રાખ્યો હોય, વાત શું કરશે એને સમજાવવા. અમારે આમાંથી ખીચડી કાઢવાની છે, જરાક અમે બે પૈસા રળીએ એવી રીતે વિચાર કરીને આપણે અમારે ખરીદવું. શું કહેશે અને ખરાબ લાગે એવી રીતે કહેશે, સારું લાગે એવી રીતે કહેશે. જ્યાં પોતાને ગરજ છે, જ્યાં પોતાને પ્રયોજન છે, ત્યાં તો જીવ સીધો હાલે છે. હે, હાલે કે ન હાલે એ શીખડાવવું પડે છે. એટલે આ કાંઈ એવી બાબતમાં શીખડાવવું પડે એવો વિષય નથી. આ જો આત્મહિતનું પ્રયોજન ભાસે તો પોતાના દોષ જોવા, કોનો સંગ કરવો ને કોનો સંગ ન કરવો એ કાંઈ શીખડાવવું પડે એવું નથી. પણ પ્રયોજન બરાબર પોતાનું એને સમજમાં આવવું જોઈએ. તો બે કામ થતી વખતે ક્યાંય ભૂલ નહીં થાય. કહેવાની જરૂર શું આપણે? આપણે સાથે ચર્ચા કરે એને એમ કેવું કે ભાઈ મને આવું લાગે ને કહું તો તમને આપત્તિ કે તકલીફ થાય એવું નથી ને. નહીંતર ચર્ચા ન કરવી એને, દોષ ને દોષ કહેતા જો દુઃખ લાગતું હોય. હા, પણ આપણે ચર્ચા ન કરવી, જેને દુઃખ લાગતું હોય એને ચર્ચા ન કરવી. બસ કહેવાથી શું ફાયદો? આપણે કઈ કહેવા માટે તો કઈ આપણી કોઈ ફરજ તો છે નહીં. કહેવું કોને? જિજ્ઞાસાથી સાંભળવા આવ્યો હોય એને. શું જે જિજ્ઞાસા સાથે સાંભળવા તૈયાર ન હોય એને કહેવાની જરૂર શું? આપણે શું જરૂર? આપણા પાસે કોઈ વધારાનો સમય નથી, કોઈ વધારાની શક્તિ પણ નથી. આપણે આપણું કામ ઘણું બાકી છે, એના માટે શક્તિ સમય ને શક્તિ ઓછી છે આપણી પાસે ઉલટાની. એમ છે પરિસ્થિતિ. તો જિજ્ઞાસા હોય તો અરસપરસ ચર્ચા થાય, જિજ્ઞાસા ન હોય તો નથી રહેતો. એક આપણે પ્રશ્ન વિચારી જોઈએ કે બીજાની ભૂલ દેખાય આપણને, તો બીજાની ભૂલ બીજાને કહેવાનું આપણે કારણ શું? આનો ન્યાય આપણે વિચારી લેવા જોઈએ. બરાબર છે, એમાં ન્યાય સંપન્ન હોય એ પ્રમાણે વર્તવું જોઈએ. બસ સીધી વાત આ છે. ન્યાયના પડખા અનેક છે, પણ આપણે ન્યાય સંભળતે વર્તવું જોઈએ. બસ સીધી વાત એ છે. તો ભગવાનને ઉદ્દેશીને આત્માર્થી જીવ પોતાના ગુણની ગાથા કહે છે. શું? અવગુણની ગાથા કહે છે. ગુણની શું? પોતાના દોષની ગાથા કહે છે. કોને સામે રાખે છે? નિર્દોષ પરમાત્માને. હું આપને સામે જોઉં છું ત્યારે મને સાથે સાથે મારી વર્તમાન દશામાં જે પરિસ્થિતિ છે એ તરફ નજરે ચડે છે. જો આ પૂર્ણતાને સામે રાખ્યું, ક્યારે દોષ દેખાણા? પૂર્ણ પરમાત્માને સામે રાખ્યા, નિર્દોષ પરમાત્માને. ત્યારે એમ કહે છે, હું શું કહું આપને? પણ હવે શું આપને જોયા પછી હું વાત શું કરું? મારી આપને શું કરું એનો અર્થ શું છે? કે બહુ કહેવા જેવું છે. કેવો? કહેતા ઓછું પડે એટલું કહેવા જેવું છે. જેટલું કહીશ એટલું ઓછું પડે એટલું બધું કહેવા જેવું છે. એનું નામ શું કહું છે? એમ છે શું શું કહું એટલે નથી કહેવું એમ નહીં. શું કહેવામાં ઘણું કહેવું છે એમ કહેવું છે. આપણે નથી કહેવું ભાઈ હું કહેવું હવે તમને. એનો અર્થ કે ભાઈ તમને એટલું બધું કહેવું પડે એવું છે ને કે તમને કહેવું શું એ સવાલ છે. એના જેવું છે. આ એ જગ્યાએ આ પ્રશ્ન ઉઠાવ્યો છે કે આપ તો ગુણના ભંડાર દેખાવ છો અને મારામાં દોષનો પાર નથી. એટલા બધા દોષ મને દેખાય છે કે મારામાં કોઈ દોષનો પાર નથી એવું મને દેખાય છે. શું? દીનાનાથમાં બે શબ્દ છે, દીન અને અનાથ. આપ દીન પ્રત્યે પણ દયાળુ છો અને અનાથ પ્રત્યે પણ આપ દયાળુ છો અને હું બી બે છું. આપ પ્રભુ કેવા છો કે દયાળુ છો? કેટલા દયાળુ છો? અનંત દયાના સાગર છો. નિષ્કારણ દયાના સાગર છો. નિષ્કારણ દયાના અને નિષ્કામ દયાના સાગર છો. શું? અને હું દીન છું. દીન છું એટલે આમ આમ ગરીબ નહીં. ધર્મ દારિદ્રતા, ગુણ દારિદ્રતા મારામાં છે. દીન એટલે આમ આમ દીન નહીં. લૌકિકમાં દીન એટલે ભિખારી હોય એને દીન કે, કોઈને આશરો ન હોય એને અનાથ કે, મા બાપનો હોય, ઘર મકાનનો હોય, કપડાં લત્તાનો હોય, આજે આવી જઈ આજીવિકાનું સાધન ન હોય તો એને અનાથ બધે કે. એ નથી માને. હું તો ધાર્મિક રીતે ગુણ સંપત્તિ મારામાં નથી, દોષની દરિદ્રતા મારામાં ઘણી છે. અને મને કોઈ એ દોષ સુધારવાનો હજી આધાર પ્રાપ્ત થયો નથી, એટલા માટે હું અનાથ છું. તો એ દયાળુ એ કૃપાળુ દયાળુ ને કૃપાળુ બીજા પદમાં કૃપાળુ લીધા છે. મારા ઉપર કૃપા કરો, હું તો અનંત દોષનું પાત્ર છું. થોડા દોષનું પાત્ર નથી પણ અનંત દોષનું ગણ્યા ગણી શકાય નહીં એનું નામ અનંત. મિથ્યાતના દોષ કેટલા? અનંતે અનંત દોષ ભર્યા છે. મિથ્યાતને અજ્ઞાનમાં અનંતે અનંત દોષ ભર્યા છે અને એ મારે કાઢવા છે. માટે આપના ચરણ શરણમાં આવ્યો છું એમ કહેવું છે. આપના ચરણ શરણમાં શું કરવા આવ્યો? મારા દોષ કાઢવા માટે આવ્યો છું. એટલે સકામ ભક્તિ ન રહી. અને સકામ ભક્તિ તો ભૌતિક પદાર્થને જ્યાં માગણી હોય, ઈચ્છા હોય એને સકામ ભક્તિ કહે છે. આત્મહિતની માગણીને સકામ ભક્તિ નથી કહી. શું? આ ભક્તિમાં એક શબ્દ સકામ ભક્તિ અને નિષ્કામ ભક્તિનો શબ્દ આવે છે. સકામ ભક્તિ કોને કહેવી? ભૌતિક પદાર્થોની યાચના કરે તો અંદર સ્થૂળપણે કે સૂક્ષ્મપણે ભૌતિક પદાર્થોની યાચનાના પરિણામ થાય એ સકામ ભક્તિ છે. અને એક તૃણ માત્રની પણ યાચના ન કરે તે નિષ્કામ ભક્તિ છે. આ તો નિષ્કામ ભક્તિ વાળો અહીંયા કૃપાળુ દેવે શિષ્ય લીધો છે. એકલી હિતની ભાવનાથી આવ્યો છે એને ભાવના કહેવાય. માગણી નથી કહેવાતી પણ ભાવના કહેવાય છે. અથવા મોક્ષાભિલાષ અભિલાષા કહેવાય છે. એક કે હું તો અનંત દોષનું પાત્ર છું, ભાજન છું, એટલે પાત્ર છું, જેમ પાત્રમાં ચીજ ભરવામાં આવે મારામાં અનંત દોષ ભર્યા છે, હું એક એવું પાત્ર છું કે મારામાં અનંત દોષ ભર્યા છે, આપને જોઉં છું ત્યારે એ દેખાય છે, આપણે અનંત દોષ ને નિવૃત્તિ કરી લીધી છે, નાશ કર્યા છે, મારામાં એ બધા અનંતે અનંતજી ભર્યા. તો હું કરુણા, હે કરુણા સિંધુ, હું તો મારા દોષનું વર્ણન કરવા, મારી દોષની ગાથા કહેવા માટે આપની પાસે આજે આવ્યો છું. ખોટાને ન ઓળખે ખોટા તરીકે, સાચા ને સાચા તરીકે પણ ન ઓળખે, દોષ ને ઓળખે, ગુણ ને ઓળખે, ગુણ ને ઓળખે, એ દોષ ને ઓળખે. કોઈ એમ કે અમારે દોષ નથી ઓળખવા, અમારે ગુણ ઓળખવા છે, હાલ હાલ તારું આમાં કામ નથી, તારું એ કોઈ ઠેકાણું નથી, વિચાર કરવાનું આ પ્રકરણમાં તારું ઠેકાણું નથી. હું તો દોષ અનંત નું ભાજન છું કરુણા, શુદ્ધ ભાવ મુજમાં નથી. હવે શું મારામાં નથી એમ કે છે, કયા કયા ગુણો નથી મારામાં, જે નથી શબ્દ નાસ્તી લીધી છે, એ કયા ગુણો નથી એમ કરીને લેવું છે, કે શુદ્ધ ભાવ મુજમાં નથી. ભાજન એટલે પાત્ર, ભાજન એટલે પાત્ર, હું અનંત દોષનું પાત્ર છું એ સ્વીકારીને હું આપની સામે ઊભો છું. મારા દોષનો સ્વીકાર કરવાની વાત આમાં મારે પહેલી છે, શું દોષનો અસ્વીકાર કરવો એ વાત નથી, દોષનો સ્વીકાર કરવો, એટલે પહેલી સરળતા આવી આમાં લ્યો. દોષનો સ્વીકાર કરવો તે સરળતા, દોષનો અસ્વીકાર કરવો હોવા છતાં અસ્વીકાર કરવો તે અસરળતા, એ પણ એમાં આવી ગયો. કોણ આવ્યો છે ભગવાનની સામે? કે સરળ પરિણામી જીવ આવ્યો છે, અને સરળતા એ મુમુક્ષુતાનો સૌથી પ્રધાન ગુણ છે, સરળતા તે પ્રધાન અવગુણ છે એની સામે. સરળતા વાળો લીધો જીવ, દોષનો સ્વીકાર કરવા વાળો કેવો જીવ લીધો? સરળતા સંપન્ન લીધો છે. પોતાનો નાનો દોષ મોટો દેખાય, પેલા એમ કહ્યું કે જેમ છે એમ દેખાય, હવે એક ન્યાય થી વાત લઈએ છીએ, પાછી એક તટસ્થતા થી વાત લીધી, હવે ન્યાય થી વાત લેવી છે. ન્યાય થી એટલે શું? કે હે ઉપાદેય છે, પોતાનો દોષ નાનો છે પણ એ હે છે ને માટે મોટો કરીને જોવે છે, તો એ પણ આની અંદર એક ન્યાય છે. પોતામાં નાનો દોષ હોય તો પણ જે જીવ દોષ કાઢવા માટે તત્પર થયો છે એ પોતાના નાના દોષને પણ મોટો જોવે છે. આ પણ એક ન્યાયનો વિષય છે, અને આ એક પણ ભૂમિકા આવે છે મુમુક્ષુને, આ પણ એક ભૂમિકા આવે છે કે જ્યારે એને નાના નાના દોષ પણ મોટા દેખાય છે. પહેલા તો પ્રયોજનના વિષયમાં સ્થૂળ દ્રષ્ટિકોણ હતો, ત્યારે તો નાના દોષ દેખાતા જ નહોતા, અને મોટાને અવગણી જતો હતો, મોટો દોષ હતો અવગણના કરેલી, અને નાના તો એને પછી દેખાય જ નહીં. પછી તો કે પછી નાના નાના પણ દેખાવા માંડ્યા, જ્યાં પ્રયોજનની દ્રષ્ટિ સૂક્ષ્મ થઈ ત્યાં નાના નાના દેખાવા માંડ્યા. પછી દેખાવા માંડ્યા એમાં શું થવા માંડ્યું? પછી પાછું આગળ જતા કે નાના મોટા દેખાવા માંડ્યા. આમ એક પછી એક સ્ટેજ છે કે પ્રયોજનની દ્રષ્ટિ જેમ જેમ નિર્મળ થતી જાય છે તેમ તેમ આવો પ્રકાર ઉત્પન્ન થતો જાય છે, એ પણ લેવું. હવે કહે છે કે શુદ્ધ ભાવ મુજમાં નથી, મારામાં કોઈ શુદ્ધ ભાવ મારું અંતકરણ જ મને શુદ્ધ દેખાતું નથી. શુદ્ધ ભાવ એટલે બોલો, મને સમ્યક દર્શન જ્ઞાન ચરિત્ર પ્રગટા નથી એમને. શુદ્ધ અંતકરણથી મારે મારા દોષ કાઢવા હોય એવું હજી મારી પરિસ્થિતિ આવી નથી. હજી એટલે અભિપ્રાયની શુદ્ધિ નથી. દોષ ત્યાં સુધી ચાલુ રહે છે કે જ્યાં સુધી દોષ કરવાનો, જેનો દોષ કરવાનો અભિપ્રાય મીટો એના દોષ મીટ્યા વિના રહે નહીં. અને એ અભિપ્રાયનો આધાર અંતકરણની શુદ્ધિ છે. ત્યાં સુધી અંતકરણથી જીવ શુદ્ધ થવા માટે તૈયાર ન થાય ત્યાં સુધી એને શુદ્ધ ભાવ એટલે શુદ્ધ અભિપ્રાય નથી એનો. અને ભાવ છે એ નિયતના અર્થમાં છે. જીધી સીધી વાત લઈએ તો કે મારી નિયત ચોખ્ખી નથી, મારી દાનત
ચોખ્ખી નથી.
નિયત હિન્દી ભાષામાં વધારે વપરાય છે. આપણે ગુજરાતીમાં કાઠિયાવાડીમાં દાનત કહીએ છીએ. મારી દાનત સારી નથી, મારે શુદ્ધ પવિત્ર થવું છે, નિર્દોષ થવું છે, એ હજી મારી દાનત થઈ નથી. ત્યાં સુધી હું ક્યાંથી શુદ્ધ થવાનો હતો એમ કહેવું છે. શુદ્ધ અંતકરણથી પ્રવેશ કરો. એ કૃપાળુભાઈ બહુ લે છે. 449 પત્રમાં જે 8 પોસ્ટકાર્ડ લખ્યા ને, એ કેમ 8 લખાઈ ગયા? એવું શું કરવા થયું? એક પત્ર લખતા લખતા અધૂરો મૂકી દેતા હતા કોક વાર. એ કરે 8 પોસ્ટકાર્ડ લખ્યા, લખો તો એક જ પોસ્ટકાર્ડ. પછી એમ થયું લાવને થોડુંક બીજું લખો. એ પૂરું થયું તો વળી વિકલ્પ ચાલુ છે, લાવને ત્રીજું લખો. 8 લખ્યા. સહજતા છે, કૃત્રિમતા નથી. બતાવે છે કે કવર લખવાને બદલે 8 પોસ્ટકાર્ડ લખ્યા એ એમની સહજતા દર્શાવે છે, ઉદય ભાવની સહજતા. એવી સહજતા થવાનું એક સામે નિમિત્ત હતું કે જે ભાઈ હતા કૃષ્ણદાસભાઈ, એની જે માગણી હતી એમના પત્રમાં કે મને કંઈક આપના તરફથી મને કંઈક મારા આત્માને કલ્યાણ થાય એવું કંઈક કહો, એ માગણી શુદ્ધ અંતકરણથી હતી. શું જોયું તું
એમાં?
પહેલી લીટી મેં એમ લખ્યું છે શુદ્ધ ચિત્તથી. મારી ચિત્ત કહો કે અંતકરણ કહો, તમારી વિજ્ઞપ્તિ પ્રાપ્ત થઈ છે. શું લખ્યું છે? શુદ્ધ ચિત્ત થી નથી કાઢ્યું
નથી.
શુદ્ધ ચિત્ત થી વિદિત કરેલી તમારી વિજ્ઞપ્તિ પહોંચી છે. પહોંચી છે એમ કે છે આયા, તમારી વિજ્ઞપ્તિ પહોંચી છે. નહીં તો વિદિત કરી હોય તો જ પહોંચે, પણ શુદ્ધ ચિત્ત થી વિદિત કરી હતી આ, એટલે 8 પોસ્ટકાર્ડ લખાઈ ગયા. કેટલો ભંડાર ભર્યો છે એક કાગળમાં, કેટલો ભંડાર ભર્યો છે. ભોગ સંજ્ઞા, લોક સંજ્ઞા, સત્સંગ, બધી ન્યાય, આત્માને ઓળખવામાં કલ્પના ન થાય બધી વાતો એમાં આવી છે. ઘણી ઘણી વાતો લીધી છે. અહીંયા ભાવનો અર્થ અહીંયા લેવો, નિયત લેવો, અભિપ્રાય લેવો. શુદ્ધ ભાવ મુજમાં નથી, નથી સર્વ તુજ રૂપ. અને તમારું રૂપ છે એવું કાંઈ નથી. સર્વનો અર્થ કાંઈ, આપનું જે પરિપૂર્ણ નિર્દોષ સ્વરૂપ જોઉં છું એવું કાંઈ મારામાં ઠેકાણું નથી. તમારી આગળ તો મારું કોઈ ઠેકાણું જ નથી. એક અંબાલાભાઈ પુસ્તક વાંચે તો ખબર પડે એવું છે કે ક્યાં ઊભા છીએ. આદર્શ મુમુક્ષુ કોને કહેવાય, આદર્શ આત્માર્થી કોને કહેવાય. અંબાલાલભાઈનું બહુ સ્વરૂપ સ્પષ્ટ થાય છે. નથી સર્વ તુજ રૂપ, નથી લઘુતા કે દીનતા. શું કહું પરમ સ્વરૂપ? આપ તો પરમ સ્વરૂપ છો. મારામાં તો આપની પરમ ઉત્કૃષ્ટતા જોઈને, પરમ પવિત્રતા જોઈને, શું પરમ ગુણની પ્રગટતા જોઈને મને તો લઘુતાય નથી આવતી ને દીનતાય નથી આવતી. મને તો દીનતા પણ નથી આવતી, મારું હીનપણું પણ ભાસતું નથી, અને મારું નાના નાનું નાનાપણું પણ નથી ભાસતું. એક બીજો થોડો અધ્યાત્મ દ્રષ્ટિ આનો વિચાર કરીએ તો એક મહત્વનો મુદ્દો શું છે આ 20 દોરામાં? જીવ અનાદિથી પર્યાય દ્રષ્ટિ હોવાને લીધે જે દોષિત પર્યાય પરિણમી રહ્યો છે એ દોષિત પર્યાય માત્ર દોષ નથી, એમાં અહંબુદ્ધિ પૂર્વક નો દોષ છે. કેવો? અહંબુદ્ધિ પૂર્વક નો દોષ છે. એટલે દોષ ના ઘોડે બેઠેલો છે, દોષ રૂપી ઘોડા ઉપર અસવાર થઈને બેઠો છે અને પૂરપા ઢાંકે જાય છે. ક્યાં જશે? જશે નિગુદની ખાણમાં, ખીણમાં પડશે. ક્યાં પડશે? નિગુદની ખીણમાં પડશે. એ ઘોડાથી હેઠે ઉતારવો છે. આ દોરાનો મુદ્દો શું છે? અને એક બીજા ઘોડે બેસાડવો છે. ક્યાં ઘોડે બેસાડવો છે? કે તારું જે પરમ સ્વરૂપ છે, શુદ્ધ ચૈતન્ય, નિર્દોષ પવિત્ર સ્વરૂપ છે, અનંત ગુણ સંપન્ન, એ અનંત ગુણના નિધાન એ સ્વરૂપના ઘોડે બેસાડવો છે, એમાં અહમ બુદ્ધિ કરાવી છે. પણ આ ઘોડાથી હેઠો ઉતરે ત્યારે આ ઘોડે ચડે, કે આ ઘોડા ઉપર બેઠો હોય ત્યારે ઓલા ઘોડા ઉપર સવારી થાય? એમ થાય, બે ઘોડા ઉપર તો સવારી થાય નહીં કોઈ દિવસ. એટલે એક ઘોડેથી હેઠે ઉતારવાનો અહીંયા અભિપ્રાય છે. કે તું જે દોષના ઘોડા ઉપર બેઠો છો એ દોષ ગળી જશે હાવ, ત્યારે તને હું પરમાત્મા છું એના ઉપર સવાર થવાનો, એ ઘોડે ચડવાની તારી યોગ્યતા આવશે. ત્યાં સુધી તારી હું પરમાત્મા છું એ ઘોડે ચડવાની યોગ્યતા નહીં આવે. કેમ કે બીજા ઘોડા ઉપર તું અનાદિનો બેઠો છો. ઘોડેથી ઉતારવાની વાત છે. શું આપણે સ્વાધ્યાયમાં એ પ્રશ્ન આવે છે ઘણી વાર? એક બાજુથી એમ આવે છે કે પોતાના દોષનો સ્વીકાર કરો, બીજી બાજુથી આપણે એમ કહીએ છીએ કે પર્યાય માત્રમાં અહમ બુદ્ધિનો ત્યાગ કરીને દ્રવ્યમાં અહમ બુદ્ધિ કરીને દ્રવ્ય દ્રષ્ટિ કરવી, એમાં કરવું શું અમારે? તો પરસ્પર વિરુદ્ધ વાત લાગે છે. નહીં, આ બે વાત પરસ્પર અવિરોધ છે અને બંને વાત શાસ્ત્રમાં જ આવે છે. એક જ સમયસારમાં એમ કહેશે કે દોષ પૂતગળના છે, એ જ સમયસાર કહેશે કે દોષ તારા છે. ચાર વખત આવે છે. પહેલા પૂતગળના કહેશે જીવને અજીવ અધિકારમાં, પાછા કરતા કર્મ અધિકારમાં કહેશે કે તું જ કરતા ને તું જ ભોગતા છો, વ્યાપે વ્યાપકપણે તારા છે. પાછા એ જ કરતા કર્મ અધિકારમાં કહેશે કે પૂતગળના છો. ભવી પાછા સર્વ વિશુદ્ધમાં એમ કહેશે કે જો તારા નહીં માનતો સાંખ્ય નો મત થશે. પરસ્પર વિરુદ્ધ વાત કરે છે કે નહીં? નાનીની વાણી સદાય પુરવાર પર અવિરોધ હોય છે. આમાં તો વિરોધ દેખાય છે. પ્રયોજનની દ્રષ્ટિએ વિચારીશ તો તે બંને એક જ પ્રયોજનને સાધતી હોવાથી પ્રયોજનની સિદ્ધિ અર્થે બંને અવિરોધ છે. બંને વાત અવિરોધ છે. દોષનો સ્વીકાર કરીને પણ દોષ ટાળવા છે અને દોષનો સ્વરૂપના નિર્દોષ સ્વરૂપના આશ્રયે નિષેધ કરીને પણ દોષને ટાળવા છે. પ્રયોજન તો એક જ છે, માટે ક્યાંય વિરોધ આવતો નથી. પૂરા થવાનો સવાલ જ નથી. એક કલાકમાં કોઈ પ્રમાણિક કલાકમાં પૂરા થવાનો સવાલ, ઘણી વાતો છે, ઘણી વાતો અંદર. दृष्टि अपने को प्रभु ही देखती है, कमजोरी से निकल पाया तो अपने निंदा ग्रह भी होती है. अज्ञानी ने पोता ने जेने दृष्टि थी छे, ने जेने सम्यक दृष्टि थी छे पोता ने प्रभु देखे छे, अने पोता ने वर्तमान अवस्था नु ज्ञान थता एनी अंदर जे अशक्ति ने कमजोरी छे तो पोता ने निंदा करे छे. सम्यक दृष्टि, सम्यक दृष्टि सौथी वधारे पोता ने निंदा करे छे. केम के अविरत छे ने. ઓહો, નિર્દોષ પરમાત્માને સ્વીકાર્યા પછી આટલા આટલા બધા દોષ કે એક વ્રત લેવા જેટલી તાકાત નથી હજી પ્રગટ થઈ. સમ્યક પ્રકારે સ્વરૂપ સ્થિરતાને આશરે. હું ઘણું ખરાબ, ઘણું ખરાબ, ઘણું ખરાબ, ઘણી નિંદા કરે છે. દાસજી બહુ લીધું છે, રાશિદાસજીએ બહુ લીધું, ધિક્કારે છે પોતાને, ધિક્કારે છે, શું એવા શબ્દો લીધા, પોતાની નિંદા કરવા બી હોતી હૈ, મેં પામર હું એસા બી વિકલ્પ આતા હૈ, અને ગણધરદેવ સુધી આવે, કેવા ભગવાનને સામે જોવે તીર્થંકર પરમાત્માને, પરમ ગુરુને, પોતે ગુરુ છે નહીં તો બધા આચાર્યોના શિરોમણી છે, આચાર્યો આચાર્ય શિરોમણી છે ગણધરદેવ તો, ભગવાનની સામે જોવે તો વરાર આપનું તો અનંત ગુણ સમૃદ્ધિ પ્રગટ થઈ છે, મારા ક્યાં ઠેકાણા છે, હું તો અનંત ગુણો મારો હીન છું, એની પાસે મારું જ્ઞાને અનંત ગુણો હીન છે, મારું ચારિત્ર પણ અનંત ગુણહીન છે, શું કેમ કે એક ભગવાનનો તેરમા ગુણના ગુણસ્થાનનો તબક્કો જેવો છે, એ બધું અનંત પ્રગટ થાય છે, એ પહેલાં અનંત તો ક્યાંય નથી પ્રગટ થતો છદ્મસ્થને, અનંત ચતુષ્ટ પ્રગટ
થયા,
એ અનંત અનંત થયા, એ પેલા છદ્મસ્થને અનંત ન હોય, અનંત ન હોય તો પછી અનંતમાં ભાગે થઈ જાય, અનંત ન હોય એટલે અનંતમાં ભાગે થઈ જાય, જે છે હું પામર છું એમ કે છે, મેં પામર હું એસા ભી વિકલ્પ આતા હૈ, પરંતુ યહ તો ક્ષણ પૂરતા હી વિકલ્પ હૈ, આ ગયા તો આ ગયા, ક્ષણ પૂરતો વિકલ્પ આવે છે તો આવું પણ થાય છે, એમાં કઈ પર્યાય દ્રષ્ટિ થતી નથી, લીધું છે ને, હે કુંદકુંદાદી આચાર્યો, આપના વચનામૃત આ પામરને બીજાને ભગવાન કહે છે, આજે એમના ભક્તો એને ભગવાન કહે છે, પોતે શું કહે છે આચાર્ય ભગવાનને જોઈને, કે આ પામરને આપના વચનો સ્વરૂપ અનુસંધાન માટે ઉપચારભૂત થયા તે અર્થે આપને વંદન કરું છું, આપને નમસ્કાર કરું છું, હું તો ઠીક નાની સદર પામર ગણાવે છે કે નહીં, ત્યારે અજ્ઞાનીની શું દશા હોય, ગણધરદેવ પોતાને પામર ગણે છે એમ એમ આવે છે, બેનસિંહના વચનામૃત 824 પાનું કે પત્ર પાનું
824
અભ્યંતર પરિણામ માન લીધું છે એમ, હે કુંદકુંદાદી આચાર્યો, એ શ્રીજીની વિતરાગ એના પહેલા ભગવાનને લીધા છે, સૌથી પહેલા સમ્યક દર્શનને લીધું છે, એટલે બધા સમ્યક દ્રષ્ટિને નમસ્કાર કર્યા, હે સર્વોત્કૃષ્ટ સુખના હેતુભૂત સમ્યક દર્શન, તને અત્યંત ભક્તિથી નમસ્કાર, એટલે બધા સમ્યક દ્રષ્ટિને, ત્રણેય કાળના સમ્યક દ્રષ્ટિઓને નમસ્કાર કર્યા, પછી કહે છે હે શ્રીજીને વિતરાગ, તમને અત્યંત ભક્તિથી નમસ્કાર કરું છું, તમે આ પામર પ્રત્યે અનંત અનંત ઉપકાર કર્યો છે, ભગવાનને જોઈને કહે છે, પછી આચાર્ય લીધા, પહેલા તો ભગવાનનો ઉપકાર છે ને, પછી એના પરંપરામાં આચાર્યો તો થયા છે, હે કુંદકુંદાદી આચાર્યો, તમારા વચનો પણ સ્વરૂપાનુસંધાનને વિશે આ પામરને પરમ ઉપકારભૂત થયા છે, શું
પામર
આ પામરને પરમ ઉપકાર, એટલે સીધું અનુસંધાન લીધું છે, કુંદકુંદ ભગવાનનું સમય એમને પણ સમય સારદ નિમિત્ત પડ્યું છે, અનુભવ થવામાં સારદ નિમિત્ત પડ્યું છે, તે માટે હું તમને અતિશય ભક્તિથી નમસ્કાર કરું છું, ગુરુદેવ પણ સંસ્કાર લઈને આવ્યા હતા એટલે વગર ગુરુ એ શાસ્ત્રથી જ્ઞાન થયું, કૃપાળુ દેવ પણ સંસ્કાર લઈને આવ્યા હતા એટલે વગર ગુરુ એ શાસ્ત્રથી જ્ઞાન થયું, એટલે એ બંનેને કુંકુંદ હે શ્રી સ્વભાગ, ઠીક સજ્જનતા તો એનું નામ છે, હે શ્રી સ્વભાગ, તારા સત્સમાગમના અનુગ્રહથી આત્મદશાનું સ્મરણ થયું, પેલા પણ પ્રાપ્ત થયું, ઉપકાર થયો એટલે પ્રાપ્ત થયો, અહીંયા સ્મરણ થયું, પછી જે ચિઠ્ઠી લઈને આવ્યા ને બીજ જ્ઞાનને, સીધું સ્મરણ થયું, ત્યાંથી સમમુક્તામાં આવીને પુરુષાર્થ ઉપડ્યો, એને જોયું કા જે કોઈ જીવ મારા ઉપાદાનમાં નિમિત્તભૂત થાય એ પાત્રતા વગર હોય ને, આંખ મૂકી દીધો એને. એનો પરમ પ્રેમ છે કાંઈ સૌભાગભાઈનો કાંઈ, એટલે સૌભાગભાઈની ભક્તિને એને પ્રેમ ભક્તિ કીધી છે. શું સૌભાગભાઈની ભક્તિને શું કીધું છે? પ્રેમ ભક્તિ. આશ્રય ભક્તિ નામ નથી આપ્યું, પ્રેમ ભક્તિ એવું નામ આપ્યું છે. શું? અત્યંત અત્યંત પ્રેમ. એક ક્ષણ પણ જો એનું ચાલે તો વિયોગમાં ન રહીએ. બે જણા, બે જણાનું જો ચાલે ને સંયોગ ઉપર તો એક ક્ષણ જુદા ન રહીએ. શું? એવી પ્રેમ ભક્તિમાં. મુંબઈ આવ્યા છે, પછી અંબાલાલભાઈને કોકને લખે છે, ટૂંકો પુષ્કાળમાં એટલું લખ્યું છે, શ્રી સૌભાગ અત્રે છે, પ્રેમ ભક્તિમાં ઝૂલે છે. ઠીક, પ્રેમ ભક્તિના ઝૂલાએ ઝૂલે છે. શું? અને એવા પ્રેમ ભક્તિના દ્રષ્ટાંતો જે લીધા છે, આ મીરાનો દ્રષ્ટાંત છે, પ્રેમ ભક્તિનું છે. ભાગવતમાં ગોપાંગનાઓનું જે દ્રષ્ટાંત છે, પ્રેમ ભક્તિનું છે. શું? પુરાણોમાં પણ એ દ્રષ્ટાંતો આવે છે. સ્મરણ થયું તમે, સ્મરણ એટલે પછી ખાલી યાદ નહીં, આપણે ભૂલી જાય એવું નહીં, સીધી સંભાળ આવી ત્યાંથી. એટલે આમ તો એમને ઘણું એવું કીધું છે કે એમને સ્મરણ કરવાનો સવાલ નથી. સ્મરણ એટલે શું છે કે જે ભૂતકાળમાં જે અનુભવ થયો હતો, સ્વરૂપ સન્મુખતા આવી હતી, સીધી ચાલુ થઈ ત્યાં. 23મા વર્ષમાં ભાદરવા મહિનામાં, પ્રથમ ભાદરવામાં, અને આસો વદમાં દિવાળી ઉપર તો લગભગ એમને અનુભવ સંપન્ન પણ શુદ્ધ સમ્યક દર્શન પ્રગટ થયું છે.